તારીખ 17-8-1983 શ્રી પરમાગમસાર બોલ નંબર 340 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 166
ભૂતાર્થ તત્વનો આશ્રય કરે છે, વ્યર્થમ મસીલો ભૂતાર્થ તત્વનો આશ્રય કરે છે, તે સમય દ્રષ્ટિ થાય છે. ભૂતાર્થ તત્વનો આશ્રય કોણ કરે છે? કે ભૂતાર્થ તત્વ સિવાય અન્ય તત્વોને આશ્રયયોગ્ય ગણતા નથી, આશ્રયયોગ્ય માનતા નથી. એટલે કે આશ્રય કરવા માટે ભૂતાર્થ તત્વને એટલી હદે મુખ્ય કરે છે અને બીજા તત્વોને એટલી હદે ગૌણ કરે છે કે આ એક જ સત્ય છે અને બાકી બધું અસત્ય છે. આશ્રય માટે આ એક મારું સ્વતત્વ જ સત્ય છે અને બાકીનું બધું અસત્ય છે, એવી પદ્ધતિ અહીં અપનાવી છે. એટલે એમ કહે છે કે વ્યવહારની જૂઠાર્થને બતાવનારો હોવાથી અભૂતાર્થ છે, અથવા વ્યવહારને અનુસાર જેટલું કોઈ કથન છે તે કથન અનુસાર વસ્તુનું સ્વરૂપ નહીં હોવાથી તે જૂઠો છે. આમ પણ છે, એમાં ઉપચાર બધા આવી જાય છે, અણઉપચારે થતા ભેદો ગુણ પર્યાયને આવી જાય છે, એ બધું વ્યવહારને એના કથનમાં આવી જાય છે. જે અભેદ આત્મતત્વ છે, નિશ્ચય સ્વરૂપ છે, નિર્વિકલ્પ તત્વ છે, કે જેના આશ્રયે નિર્વિકલ્પ દશા પ્રગટે છે, એવા તત્વમાં ભેદ જોવા, ભેદ એમાં ભેદને લક્ષમાં લેવા, એ અસત્ય કાર્ય છે. એ અસત્ય છે, એ સત્ય નથી પણ અસત્ય છે, એમ કહેવાય છે. પરમાર્થનો આ વિષય જેટલા કોઈ અપરમાર્થભૂત વિષય છે એ બધાનો નિષેધ કરીને પોતાને સ્થાપે છે.
બરોબર,
પરમાર્થનો વિષય પોતાને પરમાર્થના સ્થાનમાં સ્થાપે છે અહીંયા. એટલે એમ કહે છે કે સઘળો વ્યવહાર, સમસ્ત વ્યવહાર, બધો વ્યવહાર વ્યવહાર નહીં લીધો છે, તે કથન લેવું. અહીંયા એક તર્ક થાય એવું છે કે નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં બંને નયો તો સમ્યક જ્ઞાનના અંશો છે. બંને નયો તો સમ્યક જ્ઞાનના અંશો છે. વળી બંને નયો પૂર્વકનું કથન સત્શાસ્ત્રોમાં બરાબર ચાલ્યું છે, બરાબર ચાલ્યું છે. એમની કથનનો અંશ વિભાગ મેળવવામાં આવે તો વ્યવહારને એનું કથન વધારે ચાલ્યું છે, અને નિશ્ચયને એનો કથનનો અંશ ઓછો છે. આમ હોવા છતાં આમ કહેવાનું શું કારણ? કે આમ કહેવાનું કારણ એ છે કે વજન છે એ નિશ્ચય નહીંના વિષય ઉપર લઈ જવું છે. આવા કથનનું પ્રયોજન શું છે એમ જો વિચારવામાં આવે તો નિશ્ચય નહીંના વિષયભૂત જે પરમાત્મ તત્વ છે, શુદ્ધાત્મ તત્વ છે, એમાં એકાગ્રતા કરાવવી છે. અને આવું વજન આવ્યા વિના એકાગ્રતા થવી સંભવિત નથી એમ એકાગ્ર થનાર અનુભવીઓનો અનુભવ કહે છે. આ અનુભવપૂર્ણ વચન છે. આમ વાત છે. સામાન્ય રીતે એ વિષયથી એ અનુભવથી અજાણ છે અને શાસ્ત્રનો પરિચય છે એવા જીવોને કોઈ વાર આવા કથનથી એમ લાગે છે કે આમાં એકાંત થઈ જશે, આમાં વ્યવહારને અભૂતાર્થને જૂઠો કહેતા એકાંત થઈ જશે. કહે છે કે મુખ્ય ગૌણ કરવાની વાત છે. વ્યવહાર નહીં ને વ્યવહાર નહીંના સ્થાનમાં રાખવું નહીં એમ નથી, પણ અનાદિથી વ્યવહાર નહીંનો વિષય નિશ્ચય નહીંના સ્થાનમાં છે એને ઉથલાવો છે, એને તો આખે આખો ઉથલાવો છે, એમાં કોઈ ફેર નથી. જે વ્યવહાર નિશ્ચયનું સ્થાન ગ્રહણ કરી લીધું છે અને તેથી સાધકપણું પ્રગટતું નથી અથવા આત્મા સધાતો નથી, આત્માનો આશ્રય થતો નથી, અને રાગાદી જે અનેક પ્રકારના અનેકવિધ પ્રકારે શુભ ભાવો ઉપજે છે એમાં સાધકપણું માનવામાં આવે છે અને એને આરાધન ગણવામાં આવે છે, એ મોટી ભૂલ છે. આખો વિષય પરમાર્થનો એમાં છૂટી જાય છે, પરમાર્થ માર્ગ પણ એમાં પ્રગટ થતો નથી. એટલે અહીંથી સીધી વાત પાડી છે. 11મી ગાથાનો વિષય આ છે. ભૂયથમ વસીદો સમાયથી ખલુ હવે જીવો. આમ છે, ભૂતાર્થને આશ્રય કરનાર ખરેખર, ખલુ શબ્દ વાપરીને ખરેખર, ખરેખર ભૂતાર્થનો આશ્રય કરનાર જીવ સમ્યક દ્રષ્ટિ થાય છે. એટલે કે એ સિવાય, ભૂતાર્થ તત્વ સિવાય અન્ય તત્વનો આશ્રય કરવા જતા કોઈ જીવ સમ્યક દ્રષ્ટિ થઈ શકતો નથી કે હોઈ શકતો નથી. આ સીધી વાત નથી. પહેલી નીતિનો અર્થ છે, ઉડાડી નથી નાખ્યું. ખરેખર તો અહીંયા પરમાર્થનું સ્થાપન કર્યું છે. પરમાર્થ તત્વનો આશ્રય કરાવવા અર્થે અન્ય ભાવોને ગૌણ કર્યા છે, અન્ય વિષયને ગૌણ કર્યો છે. એક નિશ્ચય શુદ્ધાત્મા, તે નિશ્ચય નહીંનો વિષય છે, તે શુદ્ધ શ્રદ્ધાનો અથવા દ્રષ્ટિનો વિષય છે. એ સિવાયનું જેટલું કાંઈ છે તે બધું વ્યવહારનીના વિષયમાં જાય છે, અને એ જેટલું વ્યવહારનીના વિષયમાં જાય છે તે આશ્રય કરવા યોગ્ય નથી એમ જાણવું જોઈએ. માત્ર જે જાણવાનો વિષય છે એ આશ્રયનું સ્થાન પકડે તો સિદ્ધાંત ઊંધો થઈ જાય, બદલી જાય. અથવા આરાધન થવાને બદલે અપરાધ થાય. બેમાં રાધ ધાતુ છે, આરાધ અને અપરાધ. આરાધન થવાને બદલે અપરાધ થાય, નુકસાન થાય. એમ જોઈને અહીંયા સ્થાપવામાં આવે છે. પછી 12મી ગાથામાં વ્યવહારના સ્થાનમાં ન્યાયસર છે અને ન્યાયોચિત છે એમ કહેશે, અને સાથે સાથે એમ કહે છે કે વ્યવહારે વ્યવહારનું સ્થાન ન્યાય સંપન્ન હોવા છતાં તેનું અનુસરણ કરવા યોગ્ય નથી એમ પણ સાથે સાથે કહેશે. એ એટલા માટે કહે છે કે કોઈ ગૌણ કરવાને બદલે ઉડાડી દે તો એકાંત થાય, નિશ્ચયાભાસ થાય. એવું ન થાય એના માટે એ પણ કહેવામાં ઉડાડી દે. એટલે શું કે શાસ્ત્રથી નિશ્ચયનો વિષય આત્મા જાણ્યો શુદ્ધાત્મા, અને એ શુદ્ધાત્મા 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 એની ઉપાસના વિના શુદ્ધાત્માની કલ્પના કરીને એના રાગમાં રાચે એમ માને કે આ આરાધન છે એવો રાગ છે, એને રાગને જાણતા આરાધન નો પર્યાય છે એમ માને. અને અવસ્થામાં થતા દોષ ને અનુચિત રીતે ગૌણ કરે, અથવા એ દોષ દુઃખરૂપ હોવા છતાં એનું દુઃખ પણ એને ન લાગે, તો પણ આખો માર્ગ ઊંધો થઈ જાય છે. મોક્ષ માર્ગ પ્રકાશક માં આ વિષયમાં બહુ સારો પ્રકાશ પાડ્યો છે કે નિશ્ચયાભાસી એનું સ્વરૂપ આવું છે, વ્યવહારાભાસી એટલે વ્યવહારમાં જે પરમાર્થ આરાધન માને છે એનું આવું સ્વરૂપ છે, અને ઉભયાભાસી નિશ્ચય અને વ્યવહાર બંનેનો આભાસ છે એનું આવું સ્વરૂપ છે. એ શું કરે છે કે વ્યવહારને યોગ્ય કેટલી વ્યવહારિક ક્રિયાઓ પણ કરે છે, અને નિશ્ચયનું આરાધન કરવાને બદલે અનુચિતપણે નિશ્ચયના વિષયની કલ્પના કરીને એનું શ્રદ્ધા જ્ઞાન હોવાનું માને છે, શ્રદ્ધા જ્ઞાન નહીં હોવા છતાં.
બરોબર.
અને એમ માને છે કે આપણે વ્યવહાર અને નિશ્ચય બંનેને યથાયોગ્ય સ્થાનમાં રાખ્યા છે, હવે આપણે વાંધો નથી. નથી તો આપણે નિશ્ચયાભાસી, નથી તો આપણે પૂજા ભક્તિ દયાદાન વ્રતશીલ સંયમ પણ કરીએ છીએ, અને શુદ્ધાત્માની શ્રદ્ધાની પણ વાતો કરીએ છીએ, બે કરીએ છીએ, પણ બંનેનો આભાસ હોય છે એવો એક પ્રકાર પણ ઉપજે છે એનું સ્વરૂપ પણ સ્પષ્ટ કરે છે. ત્રણેય પ્રકારના દોષનો અભાવ થાય એનું સ્વરૂપ બતાવવા માટે ત્રણેયની વાત ત્યાં કરી છે. પણ એ બધો વિસ્તાર વાળો વિષય છે. અહીંયા ટૂંકામાં કહે છે કે ત્રિકાળી નાયક ભાવ કે જે સમ્યક દર્શનનો વિષય છે, ત્રિકાળી નાયક ભાવ કે જે સમ્યક દર્શનનો વિષય છે તે અભેદમાં ભેદ નથી. ભેદમાં ભેદ ભલે હો પણ અભેદમાં તો ભેદ નથી. અભેદમાં ભેદ નહીં હોવા છતાં તેને એટલે ભેદને વ્યવહાર નહીં બતાવે છે. વ્યવહારને શું કહે છે? અભેદમાં ભેદની કલ્પના ઉપજાવે છે. અભેદમાં ભેદની કલ્પના ઉપજાવતો હોવાથી એ કથનને અભૂતાર્થ કહેવામાં આવે છે. એ સાચું સત્યાર્થ કથન નથી પણ અસત્યાર્થ કથન છે, કેમ કે એમાં પ્રયોજનની સિદ્ધિ થતી નથી. નહીતર તર્ક કરે કે પણ ગુણભેદો પણ છે, પર્યાય ભેદો પણ છે, એવા ગુણભેદો ને પર્યાય ભેદો હોવા છતાં એને અસત્ય અર્થ કેમ કહેવાય, એનું કથન અસત્ય કેમ કહેવાય, કે એનો આશ્રય કરવાનું જે પ્રયોજન છે એમાં પ્રયોજન સત્ય પ્રયોજન જળવાતું નથી.
બરોબર.
એ જાણવાનો વિષય છે. જાણવાનો વિષય છે એટલે આદરવાનો વિષય નથી, ઉપાસવાનો વિષય નથી, આરાધવાનો વિષય નથી. જાણવું ન્યાય સંપન્ન છે. જાણવું તે ન્યાય સંપન્ન છે, કેમ કે જે છે એને જાણવું છે, નથી એને જાણવું એમ તો નથી, જે છે એને જાણવું છે. શા માટે જાણવું? કે એ બાજુ અનાદિનું વલણ ઢલણ અને આશ્રય છે એ બંધ થાય એ માટે જાણવું. આટલું પોઈન્ટ છે. જો આશ્રય કરવા લાયક નથી તો જાણવા લાયક છે તો જાણવું શું કરવા? કે એનો આશ્રય તને છે, એ આશ્રય કરવા લાયક નથી ને માત્ર જાણવા લાયક છે એમ એનું સ્થાન છે. માટે જાણવું. દાળમાં કોકમ આવ્યું, કોકમને જાણ્યું કે આ કોકમ છે, જાણીને શું કર્યું? એક કર્મી તો શા માટે જાણવું કે ખવાય ન જાય એના માટે જાણવું, નહીતર કોકમ ને ખાઈ જાય એ ખાવાની ચીજ. જાણવામાં એ વિષય પહેલા આવે છે, વ્યવહારનો વિષય જે રસુભ રાગના પર્યાયો, ક્ષોભસમ જ્ઞાનાદિ ક્ષોભસમ ભાવના પર્યાયો, ગુણભેદ આદિ વિષય એ પહેલા સ્થૂળ વિષય વચ્ચે આવ્યા વિના રહેતો નથી. હવે જે આવે છે વચ્ચે એ શું છે, એનું શું સ્થાન છે એમને જાણે તો બીજી રીતે એની સાથે પ્રવૃત્તિ થશે. જે ઉપાસનીય નથી એની ઉપાસનાની પ્રવૃત્તિ થઈ જશે. માટે ઉપાસનીય નથી એમ તો જાણવું જોઈએ કે ન જાણવું જોઈએ, એમાં શું વાંધો છે? અને જ્ઞેય છે તો સર્વ જ્ઞેયો જણાય એમાં જ્ઞાન ને હરકત શું છે? જેમાં જ્ઞેયત્વ છે, જ્ઞેયપણું છે, તે જ્ઞેયપણું જ્ઞાનમાં જણાય એમાં જ્ઞાનને શું હરકત છે? જ્ઞેય જ્ઞેયના સ્થાનમાં છે, જ્ઞાન જ્ઞાનના સ્થાનમાં છે, એમાં તકલીફ શું છે? જ્ઞાનને કોઈ એમાં એને તકલીફ હોવી ઘટતી નથી. આમ તો શું છે કે વ્યવહાર સમ્યક દર્શનનો વિષય નવ તત્વો છે, બરાબર છે? હવે વ્યવહાર જે વ્યવહાર સમ્યક દર્શનનો વિષય જીવ જીવાદીથી માંડીને નવ તત્વો છે, એમાં એ નવે તત્વોને જાણીને વિવેક શું કરવાનો છે કે આમાં હે જ્ઞેય અને ઉપાદેય શું છે, આટલો વિવેક કરવાનો છે. શું
નવ તત્વોમાં
એમાં હે જ્ઞેય અને ઉપાદેય આટલું શું છે એ વિચાર કરવાનો છે. હે ઉપાદેય રૂપ જ્ઞાતાની ચાલનો વિચાર આવે છે પરમાર્થ વિજ્ઞાન. જે સમ્યક દ્રષ્ટિ થયો, જેણે પોતાના પરમાત્મ તત્વને સર્વસ્વપણે ઉપાદેય કર્યું, તે સમ્યક દ્રષ્ટિ થયો, એનો આશ્રય લીધો એમ કહે છે. આશ્રય લીધો એટલે સર્વસ્વપણે ઉપાદેય કર્યું, અને એ સિવાય એને આ જગતમાં કાંઈ ઉપાદેય નથી એમ કર્યું. એવો જેને મહાવિવેક પ્રગટ્યો છે એના પરિણામની જે ચાલ છે એનો વિચાર છે ત્યાં, એ ઉપાદેય રૂપ જ્ઞાતાની ચાલનો વિચાર એમાં ત્યાં સુધી વાત લીધી છે કે પ્રસત્તાવલંબી જ્ઞાનને પણ તે જ્ઞાતા મોક્ષ માર્ગ કહેતા નથી. પર સત્તાને અવલંબીને ઉત્પન્ન થતા રાગને તો એ મોક્ષ માર્ગ કહેતા જ નથી, પણ શાસ્ત્રાદિનું જ્ઞાન છે એને પણ મોક્ષ માર્ગ કહેતા નથી. ક્યાં સુધી એ વાત લીધી? હા, રાગ ઉપજે છે, પણ રાગ એ છે એ કહેવું તો ચર્ચાસ્પદ ન રહ્યું, કેમ કે આ તો પરસત્તા અવલંબી જ્ઞાન પણ ઉપાદેય નથી, તો રાગ ઉપાદેય છે એ વાત ક્યાં રહી?
બરોબર,
આટલી વાત છે. એક તો વાત એવી છે કે જીવ રાગને જ ભાળે છે, એની દ્રષ્ટિ રાગમય હોવાથી મિથ્યા દ્રષ્ટિની દ્રષ્ટિમાં દ્રષ્ટિનો વિષય રાગ હોવાથી એ સર્વત્ર રાગને જ ભાળે છે, એટલે બધે વિકલ્પને રાગથી જ વાત ઉપાડે છે, બધે એની જ મુખ્યતા કરે છે. એ તો કહે છે કે સર્વથા છોડવા લાયક છે એ પ્રકાર તો, પણ આ તો કહે છે કે રાગ સિવાય જ્ઞાનનો જે પર્યાય કામ કરે છે એમાં પણ સમ્યક દ્રષ્ટિનો મોક્ષ માર્ગીનો આટલો વિવેક છે કે પ્રસત્તા અવલંબનશીલ જ્ઞાનને મોક્ષ માર્ગ કહેતા કે જાણતા નથી. આ પરિસ્થિતિ કહે છે કે ત્રિકાળી જ્ઞાયક ભાવ આપણી ભણી જગ્યા છે પાછળ ભાઈ બેઠા
ઉપાધિ
મેઘની ઉપાધિ નવ તત્વમાં, એને એમાં પોતાનું ત્રિકાળી શુદ્ધાત્મ જીવ તત્વ છે એ ઉપાધિ છે, બાકીનું બધું હે છે, જ્ઞેય છે ને હે છે. જ્ઞેય થયા વિના હે ઉપાધિ થતું નથી. જાણવા પૂર્વક ઉપાધિ થાય છે ને જાણવા પૂર્વક હે થાય છે, એમ બે વિભાગ કરીને. બાકીના બધામાં તો સંવર નિદ્રા ને મોક્ષ તત્વ આવે છે. આશ્રવ બંધ ને પુણ્ય પાપ તો ઉપાધિ નથી ને એ છે, પણ સંવર નિદ્રા ને મોક્ષ તત્વ નું શું કરશું? એ પણ એક સમય ની પર્યાય હોવાથી આશ્રય કરવા લાયક
નથી.
માટે જાણવા લાયક છે અને આશ્રય કરવા લાયક નથી, એ અપેક્ષા એને ઉપાધિ નથી એમ કે છે. પણ આવું જીવ તત્વ ઉપાધિ થતા સમર નિદ્રા ને મોક્ષ પ્રત્યક્ષ. વિશિષ્ટતા એ છે કે જીવ તત્વને ઉપાધિ કરતા ઉપાધિ ભાવમાં સમર નિદ્રા ને મોક્ષ પ્રગટતા હોવા છતાં એના ઉપર દ્રષ્ટિ સાધકની જતી નથી. આ વિશિષ્ટતા છે. કેરી જોઈએ છે, પાકે કેરી મોટી સારું ફળ થાય ને પાકે, ઘરમાં આંબો હોય એ જોઈએ છે, અને એના માટે આંબાને પાણી પાવું જરૂરી છે, સુકાઈ જાય ને. પણ એ આંબાને પાણી પવાય, કેરીને નહીં, આટલી વાત છે. શું પદ્ધતિ છે એમાં? આંબાને મૂળમાં પાણીનું સિંચન કરે તો કેરી મોટી થઈને પાકીને બરાબર રસ આપે. એમ સંવર નિદ્રાને મોક્ષ પ્રગટ નથી સમ્યક પ્રકારે, એ પ્રગટવા અર્થે એને આશ્રય મૂળમાં સિંચન કરવાનો છે. એ તો ફળ છે,
બરોબર,
મોક્ષ ફળ છે, એ ફળ માટે એને સિંચન કરવાનું છે. મૂળમાં શુદ્ધાત્મ તત્વ છે, એમાં શ્રદ્ધા જ્ઞાન ને અનુસરણ કરે, શ્રદ્ધા જ્ઞાન એને અનુસરણ કરે તો સંવર નિદ્રાને મોક્ષ પ્રગટે. પણ જો કેરીને સીધું પાણીની બાલદી લગાડે, આટલે કેડી ઉપર ચડે, કેડી પહોંચે, મૂળમાં નાખીએ તો પાણી તો નીચે જશે ને આપણે પહોંચાડવું છે ઉપર. અને કોઈ અંદર એલિવેટર્સ મૂક્યા નથી કે આ પાણી સીધું ઉપર ઉપાડે ઉપર. પાણીનો સ્વભાવ તો નીચે જવાનો છે, ઢાળમાં જવાનો છે, એટલે એ પાણી ઉપર જશે અને એ યથાર્થ પદ્ધતિથી ઉપર જશે. કારણ કે સીધું ઉપર પાણીની બાલદી લટકાવશે તો ક્યારેય બગડી જશે. પર્યાયનો આશ્રય કરતા પર્યાય બગડે છે, નામ છે. અને દ્રવ્યનો આશ્રય કરતા આશ્રય કરનાર પર્યાય શુદ્ધ થાય છે, સુધરે છે. આ પદ્ધતિ છે. આ પદ્ધતિ પર્યાયની શુદ્ધિની હોવાથી પર્યાય શુદ્ધિની ભાવનાથી પ્રવેશ કરેલા સાધકને પણ પર્યાય સમ્યક પ્રકારે ગૌણ કરાવવામાં આવે છે. સમ્યક પ્રકારે ગૌણ કરાવવા, સમ્યક એટલે આત્માભિમુખ થઈને ગૌણ કરાવવામાં આવે છે, અને તે યોગ્ય છે. એ જ સમુચિત પદ્ધતિ છે, એ સાચી રીત છે. ત્રિકાળી જ્ઞાયક ભાવ કે જે સમ્યક દર્શનનો વિષય છે તે અભેદમાં ભેદ નથી, છતાં ભેદને વ્યવહાર નહીં બતાવે છે. ખરેખર તો આશ્રયનો વિષય અભેદ છે, અભેદને અભેદપણે જ આશ્રયમાં લેવો જોઈએ. ત્યાં શ્રદ્ધા પણ અભેદપણે એને વિષય કરે, જ્ઞાન પણ અભેદ ભાવે વિષય કરે, અભેદને અભેદપણે જ આશ્રયમાં. ચારિત્રની સ્થિરતામાં પણ એમ જ અભેદ જ. છતાં વ્યવહારનયનું જ્ઞાન એમાં ભેદ પાડે તો એ સત્ય આત્મા નથી. આશ્રયનો આત્મા એવો સત્ય આત્મા નથી એમ કહે છે. મેચક ને અમેચક ના બોલ લીધા છે સો સંગાથા પછી. આ ભેદવાળું પણ તત્વ દેખાય છે, અભેદવાળું પણ દેખાય છે, ભેદાત્મક પણ દેખાય છે. તો કે છે કે એ ભેદવાળું છે તે મલિન છે. શું કહ્યું?
મલિન છે.
તત્વ ક્યાં મલિન થઈ ગયું? ગુણ ભેદોમાં તત્વ ક્યાં મલિન થઈ ગયું? છતાં કથન એમ કર્યું ત્યાં આચાર્યજી કે એ ભેદને જાણતા, ભેદને લક્ષમાં લેતા, જાણતા એટલે લક્ષમાં લેતા, આશ્રય થતા પર્યાયમાં રાગની મલિનતા ઉપજે છે, એટલે એનો વિષય મલિન છે એમ કહી દીધો. અહીંયા ભાવમાં મલિનતા ઉપજે છે એટલે સામે વિષય એનો મલિન છે એમ કહી દીધો. કેમ કે એ પ્રકાર એને છોડાવવો છે એમ છે. એક કહેવાની પદ્ધતિ છે કે ચોખ્ખું નથી, મલિન છે એટલે ચોખ્ખું નથી એમ કહેવું છે. ગુણ ભેદ થી તત્વને જોતા જે અભેદ પણ મુખ્ય થવું જોઈએ એ ગૌણ રહી જાય છે ત્યાં. એવું તત્વ છે? એવું તત્વ એવું નથી ખરેખર એમ કહે. એવું ખરેખર તત્વ નથી.
જેવું છે એવું જો,
જેવું છે એવું જો. ગુણ ભેદ માં એને ગુણોને જુદા પાડી શકાય છે? જ્ઞાનને જ્ઞાનથી લક્ષમાં લે છે એમ. આ જ્ઞાન ગુણ છે તે આનંદ ગુણ નથી, અસ્તિત્વ ગુણ છે તે ચારિત્ર ગુણ નથી, સ્વચ્છત્વ શક્તિ છે તે સુખ શક્તિ નથી એમ. એના લક્ષણથી એનું જુદા જુદા પણ લક્ષમાં જ્ઞાનમાં લેવાય છે, પણ ગુણને જુદો પાડી શકાય છે? એક વસ્તુભૂત છે સર્વગુણોનું, જે વસ્તુપણે સ્વરૂપ જોઈએ તો એક વસ્તુભૂત છે. વાસ્તવિકતા એની આ છે કે સર્વગુણોનું વસ્તુપણે એનું સ્વરૂપ જોઈએ તો એક વસ્તુભૂત છે. પેલા એક વસ્તુભૂત એટલે એક રસ હોવા છતાં, વસ્તુ સર્વગુણોનો એક રસ હોવા છતાં, અને એવું ભેદ અખંડ સ્વરૂપ હોવા છતાં એને ભેદ અને ખંડ ખંડપણે એને જોવું, એ વસ્તુને એને વિકૃત રૂપે જોવા જેવું છે. વસ્તુને વિકૃત રૂપે જોતા જોનારને વિકાર ઉત્પન્ન થાય છે, વિકૃતિ ઉત્પન્ન થાય છે,
બરાબર
એમ થાય છે. એટલે એનો નિષેધ કરી નાખ્યો. ઓળખવા માટે એ વાત થોડી કામમાં લેવી હતી. ઓળખાઈ ગયો પછી એનું કોઈ કામ નથી. તત્ક્ષણ અન્વેષણ કાળે લીધું ને, તત્વના અન્વેષણ કાળે એ ગુણ ભેદથી વિચાર કરવામાં આવે છે. કેમ કે ત્યાં પણ ઉભો છે ભેદ, ભેદ વિચારની સ્થિતિમાં. પણ પ્રત્યક્ષ અનુભવમાં એનું કોઈ કામ નથી, એની કોઈ આવશ્યકતા નથી. પ્રત્યક્ષ અનુભવમાં તો અભેદ એકાકાર દ્રવ્ય છે, એનો અભેદ અનુભવ છે બસ. જેવું દ્રવ્ય તેવી જ દ્રવ્યાકારે સદ્રશ અવસ્થા, એ દ્રવ્યની સાથે મેળ ખાનારી છે, એ દ્રવ્યની સાથે સુસંગતપણે રહેનારી અવસ્થા છે, અને બી બાકીની અવસ્થા દ્રવ્ય સાથે સુસંગતતા ધરાવતી નથી, વિસંગત અવસ્થા છે એમ થાય છે.
એ વખતે એને દ્રવ્યને બરોબર જોયું તેવું છે
ત્યારે એને દ્રવ્યનો અનુભવ થયો. ભેદને લક્ષમાં લેતા રાગનો અનુભવ થયો.
બરોબર,
આત્મા રાગ સ્વરૂપે છે. રાગ તે હું, એ જે ભેદ, ભેદથી ભેદના લક્ષ્ય ઉત્પન્ન થયેલો રાગ, એ રાગ તે હું એવો અનુભવ થયો. એને શું સાચ સત્યનો અનુભવ થયો કે જૂઠનો? એ જૂઠનો અનુભવ થયો એમ કે એને સાચો અનુભવ નથી. કેમ કે વસ્તુ એવી રાગ સ્વરૂપે નથી. છે વિષય સૂક્ષ્મ છે, જરા માર્ગનો વિષય છે. અનાદિથી એનો આશ્રય કરવાની રીત અને વિધિ અને હાથમાં આવી નથી. ક્યાંક જ્યાં આવી વાત કરી કે વ્યવહારની જૂઠાર્થને બતાવનારો છે, અભૂતાર છે, ભેદ નથી છતાં ભેદ બતાવે છે. એથી વિરુદ્ધ તર્ક વિતર્ક હવે જે કથનમાં સ્થાપે છે એ આત્મામાં આત્માને સ્થાપીને આત્માની આત્મામાં પ્રતિષ્ઠા કરીને કહે છે કે આવો એક સત્ય આત્મા રૂપાલી છે, જે પરમાત્મ પદે પરમ સ્વરૂપ બિરાજમાન છે, તે એક જ ઉપાધિ છે આ જગતમાં. આમાં તને અનુચિત લાગે છે શું? આમાં ખોટું તને શું લાગે છે કે તું એનાથી બીજી બીજી વાતમાં ખેંચાય છે? અનાદિનો જીવને વ્યવહારનીના વિષયરૂપ પર્યાયનો પક્ષ છે, અને એ પર્યાયમાં પણ રાગાદી અશુદ્ધિ વર્તતી હોવાથી એનો એને પક્ષ છે, એની એને મહત્તા છે, એને ગૌણ કરાવે છે. ત્યારે એને એમ થાય છે કે મને તો પેલું મારું છે, અનાદિનું છે, એ બધું એને છોડવું ફાલતું નથી. સમ્યક દર્શનનો વિષય અભેદ છે, તેમાં વ્યવહારને ભેદને બતાવે છે, નહીં હોવા છતાં બતાવે છે, તેથી તેને જૂઠો કહેવામાં આવે છે. તેથી કથન પ્રમાણે વસ્તુનું સ્વરૂપ નહીં હોવાથી એને જૂઠો કહેવામાં આવે છે. રાગ વાળો જીવ, શરીર વાળો જીવ, એકેન્દ્રી જીવ, બે ઇન્દ્રિય જીવ આવે છે કે જીવસ્થાન, 14 જીવસ્થાન કે છે કે એ બધા વ્યવહાર નહીં ના કથન છે. એનો અર્થ શું? કે જીવ એવો નથી, એનો અર્થ છે. જીવ એવો નથી, પણ જીવ અભેદ સ્વરૂપે જેવો છે તેવો એમ લેવું છે. જીવ જીવ સ્વરૂપે અભેદ જેવો છે એવો એમ લેવું છે. એ બતાવે છે તેથી તેને જૂઠો કહેવામાં આવે છે. વ્યવહાર નહીં ત્રિકાળી જ્ઞાયક ભાવને છોડીને જ્ઞાયક અભેદ જ્ઞાયક ભાવમાં નથી એવા ભેદને પર્યાયને આદિને પ્રગટ કરે છે, માટે અભૂતાર્થ છે એમ કહે છે. કેમ અભૂતાર્થ છે? કે એમાં નથી એવા જ્ઞાયક ભાવને છોડીને એનો વિષય નથી. અભેદ જ્ઞાયક ભાવ એ વ્યવહારનીનો વિષય નથી, એટલે એ વિષયને છોડીને વેદને વિષય કરે છે, વેદને પ્રગટ કરે છે. પ્રગટ કરીને કહે છે તો કહે છે કે એ પરમાર્થમાં એની ઉપયોગિતા નથી, એ ભેદનો આશ્રય કરવા લાયક નથી. અને જાણવા મળ્યો હોય તો એ જાણીને છોડી દે, એને બાજુમાં બાજુ ઉપર મૂકી દે, એક બાજુ મૂકી દે, એને સાથે રાખવા જેવો નથી. શું પરિસ્થિતિ છે કે અનાદિથી જીવની ભેદવાસિત બુદ્ધિ છે. અનાદિથી જીવની ભેદવાસિત બુદ્ધિ છે, અને તેથી અભેદ પરમાર્થભૂત વિષયનું એને ગ્રહણ થતું નથી.
બરાબર.
હવે અભેદ પરમાર્થ વિષયનું ગ્રહણ કરાવવા અર્થે એને ભેદનો આશ્રય છોડાવવો જ રહ્યો, બીજો એમાં કોઈ ઉપાય છે
નહીં.
પછી શાસ્ત્રના કથનમાં વ્યવહાર નહીંથી ચાલતા ભેદનો વિષય હોય નિરૂપિત, તો પણ એને ગૌણ કરાવીને છોડાવવો રહ્યો. કેટલી મુખ્યતા કરવી એટલો સવાલ છે અહીંયા, કે પૂરી મુખ્યતા એની કરવી. જે જાણ્યું છે એ જાણવામાં એકો રહી જશે એ તને નડશે નહીં, પણ જરાક એની મુખ્યતા કરી, જરાક મુખ્યતા કરી તો એ જરાક મુખ્યતા નથી, એ પૂરી મુખ્યતા છે.
બરાબર.
આટલો સવાલ છે. એટલે દ્રષ્ટિથી સમજાવે છે કે દ્રષ્ટિમાં મુખ્ય ગૌણ થતું નથી. શું છે? જ્ઞાનમાં મુખ્ય ગૌણ થાય છે, પણ દ્રષ્ટિના પરિણમનમાં, શ્રદ્ધાના પરિણમનમાં, પરિણમવામાં મુખ્ય ગૌણ કરવું એ પ્રકાર ઉપસ્થ નથી. એ તો જ્યાં પડે છે ત્યાં સર્વસ્વ ગ્રહણ કરે છે. જો એ રાગને અને પરને ઉપાદે કરે છે, ઉપાસે છે શ્રદ્ધા એ કરીને, તો એને સર્વસ્વ પડે. અને એનો પ્રગટ દ્રષ્ટાંત છે કે આ આત્મા પરમાત્મ તત્વપણે અંતરંગમાં અસ્તિત્વ ધરાવે છે, છતાં આ આત્મા પરમાત્મ તત્વપણે અંતરંગમાં અસ્તિત્વ ધરાવે છે, છતાં દ્રષ્ટિ રાગ ને પર ઉપર છે, તો એ છે કે નથી એની કદી વિચાર છે? જોવા રોકાય છે દ્રષ્ટિ કે આત્મા છે કે નહીં, પરમાત્મ તત્વ છે કે નહીં, એ આવે છે કે જાય?
એવો ગૌણ વિચાર નથી.
જેમ મિથ્યા ભાવમાં, મિથ્યા સિદ્ધાંતમાં એ નહિવત થઈ જાય છે, હોવા છતાં અનાદિ અનંત અસ્થિ રૂપે હોવા છતાં નહિવત થઈ જાય છે. તો રાગ તો ક્ષણિક અસ્થિ રૂપે છે, એકાળી તત્વ તો અનાદિ અનંત અસ્થિ રૂપે હોવા છતાં નહિવત થઈ જાય છે. તો પછી ક્ષણિક રાગને ત્રિકાળીની ઉપાસનામાં નહિવત કરવામાં તને વાંધો શું છે? તને તકલીફ શું છે? પણ એને શું થાય છે? ઓલું પત્યું છે ને, પહેલા તો આમ કરવું ને, પણ પહેલા તો આટલો રાગ કરવો ને, પહેલા આટલું તો કરવું ને, પણ એ પહેલા કેટલી વાર, ક્યાં સુધી પહેલા? પહેલા અનાદિથી તો કરે છે, અનંત વાર કર્યું, હવે ક્યાં સુધી પહેલા રાખવું છે?
બરોબર,
આ તો બધી ઊંચી વાત, ઊંચી વાત તો પછી જોઈએ. એ ઊંચી કરીને કાઢી નાખવા જેવી અનાદિથી તે ગૌણ કરી છે, કાઢી નાખી છે, હવે એને મુખ્ય કરે.
બરોબર,
તેથી તેને જૂઠો કહેવામાં આવે છે. વ્યવહારની ત્રિકાળી જ્ઞાયક ભાવને છોડીને જ્ઞાયક ભાવમાં નથી એવા ભેદને પર્યાય યાદીને પ્રગટ કરે છે, માટે અભૂતાર્થ છે. જે એમાં છે નહીં તેને એમાં કહે છે, એમાં છે એમ કહે છે, એ કથન સાચું
નથી
એમ કહે છે.
બરોબર,
એ કથન સાચું નથી. પંચાસ્તી કાયમાં એ વાત લીધી છે. જેમ સંયોગ છે એનો વિયોગ થાય છે, તેથી મર્યાદિત કાળ સુધી નજીકમાં રહેવું તેને સંયોગ કહે છે. એમ સર્વ પર્યાયો છે એ સંયોગ રૂપે છે, ત્રિકાળી ધ્રુવ તત્વને સર્વ પર્યાયો છે એ સંયોગ રૂપ છે, આવે છે ને જાય છે, સંયોગ થાય છે ને વિયોગ થાય છે, સંયોગ થાય છે ને વિયોગ થાય છે. એવી ક્ષણવર્તી તકલાદી ચીજમાં હુંપણું કરીને ખંડખંડ ભાવમાં હુંપણું સ્થાપતા તારું ભાવમરણ, તારા ખંડખંડ થાય છે, તારું ભાવમરણ થાય છે. એ પ્રકારે પર્યાયાદીનો આશ્રય કરવા જેવો
વાત.
ત્રિકાળી જે જ્ઞાયક ભાવ છે, અનાદિ અનંત એક રૂપ છે, જેમાં ક્ષણિકપણાનો અભાવ છે, અનિત્યપણાનો અભાવ છે, નિત્યતા એનો ધર્મ છે, એ સત્ય છે ને એ ભૂતાર છે, એની પાસે બીજું બધું અસત્ય ને
અભૂતાર છે.
આમ લીધું અને એ વાસ્તવિક છે, કોઈ કલ્પના કરીને એમ લેવાનું નથી. વાસ્તવિક કેમ છે? કે જેમ સર્વોત્કૃષ્ટ પદાર્થ હોય એની સર્વોત્કૃષ્ટતા રાખવામાં આવે તે તેને વાસ્તવિકતા છે. બીજું શું આમાં કેમ
રાખવાનું?
જે છે એને જે છે એના સ્થાનમાં રાખવાની વાત છે.
બરોબર,
આત્મા જે પરમાત્મ તત્વ છે, પરમ સ્વરૂપે છે, જેને દ્રષ્ટિનો વિષય કયો, નિશ્ચયનો વિષય કયો, જેને તેથી નિશ્ચય કયો, એ પરમ નિશ્ચય છે, એ સર્વોત્કૃષ્ટ પદ હોવાથી એને સર્વોત્કૃષ્ટ સ્થાનમાં રાખવું, એમાં અનુચિત શું છે? એ જ ઉચિત છે. એમ ન રાખવામાં આવે તો અનુચિત છે ખરેખર. એટલે એ રીતે એની જે મુખ્યતા કરવામાં આવી છે તે યોગ્ય છે, અને તે વાસ્તવિકપણે એના જ્ઞાનમાં એમ જ થાય ને બીજી રીતે ન થાય. એનું વાસ્તવિક જ્ઞાન થાય તો એમ જ થાય ને બીજું કાંઈ થાય નહીં. એમ વાત છે. કોઈ કૃત્રિમતાથી એનું મહિમા કરીને, કૃત્રિમતાથી એની મુખ્યતા રાખીને કૃત્રિમપણે બીજું ગૌણ કરાવવું છે એ પ્રકાર નથી. એને ઓળખીને, જાણીને, સમજીને એમ જ એની મુખ્યતા થાય ને બીજી રીતે ન થાય, ત્યારે તે જીવને મોક્ષ માર્ગ પ્રગટ્યો એમ કહેવામાં આવે છે. કેમ કે ત્યારે એને અવસ્થામાં બંધથી વિમુક્ત પણ થવા લાગે છે. જે અનાદિ અનંત બંધ મોક્ષથી નિરપેક્ષ તત્વ છે એનો આશ્રય પર્યાય લે છે, ત્યારે પર્યાયમાં બંધ ભાવનો નાશ થાય છે, મુક્ત ભાવ પ્રગટ થાય છે. આંશિક મુક્તિ તે મોક્ષનો માર્ગ છે અને પૂર્ણ મુક્તિ તે મોક્ષ છે. એક જ પ્રકાર છે. ભૂત એટલે હોવું, મૂળ ધાતુ ભૂ છે, ભૂ ભાવ ટુ બી. ભૂ એટલે હોવું, એના ઉપરથી પછી બધા શબ્દો નીકળ્યા. ભૂત એટલે જે હાજર છે એને ભૂત કહેવાય, જે હૈયાત છે એને ભૂત કહેવાય, જે બિન હૈયાત છે તે અભૂત કહેવાય. અર્થ એટલે પદાર્થ, ભાવ, ભૂતાર્થ, ભૂતાર્થ પદાર્થ છે. ત્રિકાળી શુદ્ધાત્મા તે ભૂતાર્થ તત્વ છે એમ કહે છે. જે દ્રષ્ટિનો વિષય પરમાત્મ તત્વ છે તે ભૂતાર્થ તત્વ છે. એ એક જ પોતે ભૂતાર્થ તત્વ છે અને બાકીનું બધું આશ્રય કરવા માટે અભૂતાર્થ તત્વ છે. કેમ કે એનામાં કાંઈ છે નહીં જે બાકીનું છે, તેથી તે આશ્રય કરવા લાયક નથી. પર્યાય ક્રમબદ્ધ છે, જાણવાનો વિષય છે, અવલંબન કરવાનો નહીં, આશ્રય કરવાનો નહીં. જ્ઞાયક ભાવ હું છું એમ અવલંબીને પર્યાયની ક્રમબદ્ધતા માત્ર જ્ઞાન કરવાનો વિષય છે. એના બદલે એનો આશ્રય કરે તો આખો સિદ્ધાંત ઉલટો થઈ જાય. એ ક્રમબદ્ધ પર્યાયના સિદ્ધાંતને અવળી રીતે સમજો છે એમ કે. પર્યાય માત્ર વ્યવહારનો વિષય છે, ક્રમ નિયમિત પણ એનો એક પ્રકાર છે, એ વ્યવહારનો વિષય છે. વ્યવહારનીના વિષયને અવલંબો ક્યાં તો માણસ શું કરે છે? સાંત્વન લે છે, નુકસાન થાય, કાંઈ દુઃખ થાય, ખેદ થાય, એવો કોઈ પ્રકાર પ્રતિકૂળ સંયોગનો પ્રકાર બધે ત્યારે એમ કે પર્યાયની ક્રમબદ્ધતા છે ને, એમ એના ક્રમમાં પર્યાય થવાની જે થઈ આપણે શું કરી શકીએ એમાં, એમ કરીને તે પર્યાયના અવલંબને શાંતિ પકડે છે, એ જુઠ્ઠી કૃત્રિમ શાંતિ છે.
બરોબર. શું કહું વાટાણે?
હું જ્ઞાયક છું એ વાટાણે નહીં, સર્વટાણે, સર્વકાળે હું જ્ઞાયક છું, એક જ જ્ઞાયક તત્વનો એને અવલંબન લેવું, પછી એને પર્યાયાદિનું જ્ઞાન થશે. જ્ઞાન તો પર્યાયાદિનું થયા જ્ઞાન રહેશે નહીં, એ માત્ર જાણવાના વિષય તરીકે રહી જશે, પછી એનું અવલંબન આવશે એને. મુખ્ય આધાર તું કોનું અવલંબન લે છે એ મુખ્ય વાત છે. અવલંબન કોનું લેવામાં આવે છે એ ખાસ વાત છે, એના ઉપર બધો આધાર છે. અવલંબવાનો વિષય એક બાજુ રહી જાય અને જાણવાના વિષયનું અવલંબન લેવાય જાય તો એ આ તત્વજ્ઞાનના વિષયને ખોટી રીતે વિપરીત રીતે સમજો છે, સાચી રીતે સમજો. પર્યાયને ગૌણ કરી, લીધું ને, પર્યાયને ગૌણ કરી વ્યવહાર કરીને જૂઠો કહેવામાં આવ્યો છે. પર્યાયનો અભાવ છે એમ જ્ઞાનમાં નથી, પર્યાયના સ્થાનમાં પર્યાયનો સદભાવ જ્ઞાનમાં રહે છે. છતાં દ્રષ્ટિ જેનો આશ્રય કરે છે તેની જ મુખ્યતા જ્ઞાન કરે છે. એવો જ જ્ઞાનનો ધર્મ છે કે જે દ્રષ્ટિનો વિષય હોય તેની મુખ્યતા કરવી, મુખ્ય ગૌણ કરવું એનો ધર્મ છે. પણ કોનો, કોની મુખ્યતા કરવી? કે દ્રષ્ટિમાં જે વિષય હોય તેની. જો રાગ અને પરદ્રષ્ટિનો વિષય છે એટલે સ્વ નથી દ્રષ્ટિનો વિષય મિથ્યા દ્રષ્ટિમાં, ત્યારે એના જ્ઞાનમાં રાગ અને પરની મુખ્યતા ટાળી શકાય નહીં, ટાળી ટાળી શકાય નહીં. શું થાય? શ્રદ્ધાન જ્યાં ઊંધું છે, સ્વનું શ્રદ્ધાન નથી, નિજ પરમાત્મ તત્વનું શ્રદ્ધાન નથી, એમાં નિષ્ઠા નથી, ત્યારે એને રાગ અને પરની મુખ્યતા જ વર્તે જ્ઞાનમાં. શાસ્ત્ર વાંચે ને એમાં આત્માનો વિષય આવે ત્યારે પણ આ પરમાત્મ તત્વ ઉપાધિ છે એનું દર્શન, દર્શનને શ્રદ્ધાન કરવા લાયક છે એવું વચન આવે ત્યારે પણ શ્રદ્ધાને એનું નહીં હોવાથી એની એને મુખ્યતા થતી નથી જ્ઞાનમાં. જ્ઞાન પરને જ મુખ્ય કરે છે. અને સમ્યક દ્રષ્ટિને સમ્યક શ્રદ્ધાન હોવાથી એના જ્ઞાનમાં કોઈ પણ શુભ અશુભ ઉદય કાળે, શુભના ઉદય કાળે નહીં, અશુભના ઉદય કાળે પણ એને પરમાત્મ તત્વની જ મુખ્યતા રહે છે. એના જ્ઞાનમાં કદી ઉદય અને અવદય ભાવ મુખ્ય થતા નથી, રાગ કદી મુખ્ય થતો નથી, રાગનો વિષય મુખ્ય થતો નથી. આમ બંધ માર્ગ અને મોક્ષ માર્ગમાં પરિણામની ચાલ ફરી જાય છે. એક મોક્ષ માર્ગે ચાલે છે સર્વક્ષેત્ર સર્વચંદ્રક્ષેત્ર કાળ ભાવ, એક બંધ માર્ગે ચાલે છે સર્વદ્રવ્યક્ષેત્ર કાળ ભાવ. સોગાની એક પત્રમાં લીધું છે, બંધની રુચિ વાળો સર્વત્ર બંધાય છે, મોક્ષની રુચિ વાળો, આત્માની રુચિ વાળો સર્વત્ર મોક્ષ પામે છે, મુકાય છે. એ જગતને જોવે છે તો પણ એને ખ્યાલ આવે છે કે લોકો પર્યાયની મુખ્યતામાં પડ્યા છે એટલે બંધાય છે. પર્યાય તે હું એમ માની લીધું છે, એ ઉદયમાં ટીંગાણા છે ને, બીજું શું છે? એ સિવાય બીજું કાંઈ છે? એટલે એને ગૌણ કરાવવાની આ પદ્ધતિ છે. 341 બધા જ મિથ્યા દ્રષ્ટિઓ, કેમ કે એને વેદનમાં પર્યાય આવે છે. શું થાય છે? અરે એમાં જે જે વિભાવ છે નિર્નિષ્ઠ એની એની નિષ્ઠા હોવાથી જે રાગાદિ નહીં થાય છે, નજીકમાં છે ને, અને જ્ઞાનની નજીકમાં જ પરિણમે છે, એટલે એની મુખ્યતામાં એ પર્યાય છે. જે જે કાળે જે જે પ્રકારનો વિભાવ થયો તેની મુખ્યતામાં તન્મય થઈને વર્તે છે. એજ કહેવાય, જે રાજીનું ચાલે છે એ જ કહેવાય. એમાં શું કરવા તન્મય થવું જોઈએ? નાયકમાં તન્મય રહેવું જોઈએ. શું શબ્દ તો પરજ્ઞે છે, જે કાંઈ શબ્દો ઉત્પન્ન થાય છે, આંદોલન થાય છે ને, મોજા કહે છે જેને, વાઇબ્રેશન, તો એ તો જ્ઞાનનું જ્ઞે છે. એમાં જ્ઞાન એમાં ક્યાં પડે છે ને, એ જ્ઞાનમાં ક્યાં પડે છે? જ્ઞાનમાં એ શબ્દોના પર્યાયો આવતા નથી, એ પુદ્ગળ પરમાણુના સ્કંધ છે. શબ્દ વર્ગણા શાસ્ત્ર પરિભાષા એ વાતાવરણમાં રહેલી શબ્દ વર્ગણા છે, 14 રાજ્ય 14 બ્રહ્માંડમાં રહેલી છે. કારણ વર્ગના શબ્દ વર્ગના રહેલી છે એ અવાજ રૂપે શબ્દ રૂપે અવસ્થા ધારણ કરે છે. એમાં જ્ઞાયકને શું જ્ઞાયક જ્ઞાયક પણ છે, જ્ઞાયક તો જ્ઞાયક જ રહે છે, પણ એકત્વ કરે છે કે મેં એને સાંભળ્યો, એને મારા જ્ઞાન મને મારામાં જ્ઞાન ઉપજાયું, એ ગડબડ છે મોટી. એ તન્મયતા કરવી જોઈએ એમ વાત છે, એનાથી ભિન્ન રહેવું જોઈએ. શબ્દ જ્ઞાન નથી, શબ્દ પોતે જ્ઞાન નથી, અને શબ્દ પોતે કાંઈ જાણતા નથી. આ તો ગાથા છે સમસ્યા. અરે શબ્દ તે નથી જ્ઞાન, શબ્દ કાંઈ જાણે નહીં, શબ્દ કાંઈ જાણતો નથી. જ્ઞાન જાણનારો જુદું તત્વ છે, એ તત્વ તો પોતામાં અખંડિતપણે અનાદિથી રહેલું તત્વ છે. એને ભેળસેળ કરે છે, એને સંસારમાં બંધ ઊભો કરે છે, ને સંસાર ઉભો કરે છે. કે છે આવો જ્ઞાયક ભાવ કેમ દેખાતો નથી એ વિચાર છે. આવો અનાદિ અનંત મહાપરમાત્મા મહાન ચૈતન્ય સત્તાધારી ગુણોનો પર્વત કયો ને, ગુણોનો પર્વત કયો કેમ દેખાતો નથી. કે જેમ ધુમાડાના ગોટા આડે ચૂલા ઉપર લાપસીનું તપેલું દેખાતું, અજમણની લાપસી મૂકી હોય જાય છે ને ખોડિયાર નીચે મૂકે લાકડા છાણા, એટલો ધુમાડો થાય કે મોટું અજમણનું તપેલું દેખાય, આવડું મોટું તપેલું કેમ દેખાતું નથી. કે આ ધુમાડાના ગોટા ઘણા છે અંદર, એટલા ધુમાડાના ગોટા છે કે લાપસીનું તપેલું દેખાતું નથી. તો લાપસી દેખાય ક્યાંથી, તપેલું નથી દેખાતું તો લાપસી ક્યાંથી દેખાય. જેમ ધુમાડાના ગોટા આડે ચૂલા ઉપર લાપસીનું તપેલું દેખાતું નથી, તેમ પુણ્ય પાપના નો ધુમાડાના પ્રેમની આડમાં જ્ઞાયક દેખાતો નથી. આ પુણ્ય પાપને ક્યાં મૂક્યા, તે ધુમાડો છે આત્માની પર્યાયમાં થાય છે ને, એટલે ધુમાડો અગ્નિ કાચો અગ્નિ તે ધુમાડો છે. અગ્નિનો સ્વભાવ તો પ્રકાશક છે, દાહક પ્રકાશક અને પાચક આ ત્રણેયના ધર્મ છે અગ્નિના. જ્ઞાન પણ પ્રકાશક છે અને પચાવે છે શાંતિને, પચાવે છે અને કર્માગ્નિને બાળે છે, દાહક છે. એ કાચો અગ્નિ જેમ ધુમાડો છે એમ પર્યાયમાં કચાશ છે, એટલો ધુમાડો પુંજ પાપનો થાય છે.
બરોબર,
એમાં તન્મય જીવ થાય છે એટલે એને આત્મા દેખાતો નથી, જ્ઞાયક દેખાતો નથી. પણ એને ત્યાંથી પકડવું જોઈએ કે જ્યાં જ્યાં ધુમાડો છે ત્યાં ત્યાં અગ્નિ છે.
બરોબર,
હે, અગ્નિ વગર ધુમાડો થાય, જ્યાં જ્યાં ધુમાડો છે ત્યાં અગ્નિ છે. તો જો પુણ્ય પાપનો કરનારો છે ત્યાં ત્યાં પુણ્ય પાપ વિનાનો આત્મા છે, ચિદાનંદ નાયક છે ત્યાં, એમ એને ત્યાંથી પકડવું
જોઈએ.
તેમ પુણ્ય પાપના ધુમાડાની ધુમાડાના પ્રેમની આડમાં એમ એની રુચિ થઈ ગઈ છે, એને પુણ્યની પર્યાયમાં એને રુચિ થાય છે. ક્યારેક એને પાપ ભાવમાં પણ ખુશી થાય છે, એટલે એનો એને પ્રેમ છે એમ કહેવામાં આવે છે. ભોગ ઉપભોગ ખાવું પીવું આદિ અનેક પ્રકારના જેટલા કોઈ ભાવો છે એમાં ઠીકપણાનો ભાવ એ પાપનો પ્રેમ છે. આ કોઈ ચીજ ભાવે છે એમાં પાપ થાય, સારી ચીજ બનાવી અને બહુ સરસ ભાવે એમાં કઈ પાપ થાય કે હા ચોખ્ખે ચોખ્ખું પાપ છે મિત્ર, એમાં કોણ થાય છે કઈ પ્રશ્ન રહેતો. પણ એને ખ્યાલમાં આવતું નથી કે આ રાજીપાનો ભાવ ખુશીનો ભાવ એ પણ ચોખ્ખો પાપ ભાવ છે, એ ખ્યાલમાં આવતું નથી.
દેવાધિદેવ શ્રીમંદર ભગવાન નો જય કૃપાણુ.
ગુરુદેવનો જય હો સનાતન દિગંબર જય નારાયણ જય હો